તારીખ 4/4/1990 શ્રી તત્વાનુશીલનમાં ભાવ સંતુલન રૂપ અનેકાંતના વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 3.
ઉપાદાન અને નિમિત્તના વિષય સંતુલન આવશ્યક છે. ઉપાદાન એટલે શું? ઉપાદાન તે નિજ શક્તિ છે, વસ્તુની સ્વયંની શક્તિને ઉપાદાન કહે છે. ઉપાદાન નિજ શક્તિ જ્યાં તહા નિમિત્ત કો નહીં દાવ, ભૈયા ભગવતી દાસજી દવા છે ને, ઉપાદાન નિમિત્તના દવા, એમાં ઉપાદાનની આ પરિભાષા કરી છે. ઉપાદાન એટલે નિજ શક્તિ, પોતાની શક્તિને ઉપાદાન કહે છે. ત્રિકાળ શક્તિને ત્રિકાળી ઉપાદાન કહે છે. ક્ષણિક વ્યક્ત શક્તિને ક્ષણિક શક્તિ કહે છે, પણ બંનેમાં શક્તિ છે. ત્રિકાળી શક્તિરૂપ શક્તિ છે અને વ્યક્ત અવસ્થામાં પ્રગટ થયેલી કાર્યરૂપ શક્તિ છે. આજે 6 કારકો રૂપ શક્તિ છે એ ત્રિકાળી છે, અને 6 કારકોની પર્યાય એક સમયમાં પ્રગટ થાય છે, તે પર્યાયની ષટકારક રૂપ શક્તિ પર્યાયમાં છે. દ્રવ્યને પર્યાયની અભેદતામાં અથવા પરિણામ પરિણામીની દૃષ્ટિએ વસ્તુને કાર્ય કરનાર માનવામાં આવે છે અને પરિણામને તેનું કાર્ય માનવામાં આવે છે. પણ એ 6 શક્તિનું વ્યક્ત પર્યાયરૂપ પરિણમન છે તે પણ ષટકારક રૂપે એક જ પર્યાયમાં છે, એક સમયની પર્યાયમાં હોય છે. એ રીતે પણ પર્યાયના ષટકારકો સિદ્ધ થાય છે. ઉપાદાન નિજ શક્તિ છે, તદનુસાર કાર્યને અનુકૂળ સંયોગમાં રહેલ પદાર્થ તે નિમિત્ત છે. જેવું કાર્ય થાય એ કાર્યને સંયોગિક પદાર્થ અનુકૂળપણે વર્તતો હોય તો એના ઉપર નિમિત્તનો આરોપ કરવામાં આવે છે, અથવા એને નિમિત્ત એવી સંજ્ઞા દેવામાં આવે છે. એ પદાર્થ એનામાં નિજ શક્તિ રૂપે ઉપાદાન છે, તે જ પદાર્થ એમાં નિજ શક્તિ રૂપે ઉપાદાન છે. એમ બંને પોતપોતામાં ઉપાદાન છે, અને જો એકબીજાને અનુકૂળ વર્તતા હોય તો બંને પરસ્પર નિમિત્ત એકબીજાને ગણવામાં આવે છે. આમ ઉપાદાન અને નિમિત્તની સંજ્ઞા એટલે નામ, એક જ પદાર્થને બે નામ લાગુ પડે છે. જેમ કે જ્ઞાન છે તે જાણવાની શક્તિ રૂપે ઉપાદાન છે, તેમાં જિજ્ઞેયનો જ્ઞેયાકાર ઉત્પન્ન થયો છે, અથવા જ્ઞેય અનુસાર જે જ્ઞાનાકાર થયો જ્ઞાનમાં તે જ્ઞેયમાં નિમિત્ત છે. જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે અને જ્ઞેયને જ્ઞાન નિમિત્ત છે, એમ પરસ્પર એકબીજાને નિમિત્ત છે. જો સંયોગ દ્રષ્ટિથી સંયોગનો દૃષ્ટિકોણ અપનાવીને જોવામાં આવે તો, સંયોગનો વ્યવચ્છેદ કરીને જોવામાં આવે તો બંને પોતપોતામાં ઉપાદાન છે. કોઈનું કાર્ય કોઈ કરે છે એ તો સદંતર વસ્તુ સ્થિતિ જ નથી. હવે સાધક જીવ, અહીંથી લેવું છે, સાધક જીવ પોતાના પુરુષાર્થમાં, કેમ કે સાધક જીવને સંતુલન છે, મિથ્યાત્વ અવસ્થામાં કાં તો નિમિત્ત પ્રત્યે વધારે ઢળે છે, કાં તો ઉપાદાન પ્રત્યે એવી રીતે ઢળે છે કે નિમિત્તનું નિમિત્તત્વ એ ઉડાડે છે, અસ્વીકાર કરે છે. તો એ એકાંત છે. સાધક જીવ પોતાના પુરુષાર્થમાં મુખ્યપણે વર્તે છે. સાધક જીવની દ્રષ્ટિ નિમિત્ત ઉપર નથી, એ પોતાના ઉપાદાનમાં જ મુખ્યપણે વર્તે છે. પોતાના પુરુષાર્થથી પોતાના ઉપાદાનમાં મુખ્યપણે વર્તે છે, શક્તિ અનુસાર એ પોતાનો ઉદ્યમ બરાબર કરે છે. એવી પોતાથી પોતાના પુરુષાર્થ કરવા ટાણે પણ એ વખતે પણ વિતરાગી દેવ, વિતરાગી શાસ્ત્રો, વિતરાગી ગુરુ અને સત્પુરુષનો નિમિત્તપણે સ્વીકાર એ અવશ્ય કરે છે. નિમિત્તપણે સ્વીકાર કરીને તેમનો મહિમા અને ભક્તિ, બહુમાનના ભાવ સરાગ સ્થિતિમાં તેમને સહજ આવ્યા વિના રહેતા નથી. વિતરાગી શુદ્ધોપયોગમાં ભલે એ પ્રકારના પરિણામ ન હોય એને, પણ જ્યારે સરાગ અવસ્થામાં સાધક હોય ત્યારે દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્પુરુષ પ્રત્યે એને બહુમાન, ભક્તિ, વિનય એ ભાવ આવ્યા વિના રહેતા નથી. એ ક્યાંથી શરૂ થયું? સાધકની અવસ્થામાં એમ કેમ શરૂ થયું? ક્યાંથી એમ શરૂ થઈ ગયું? કે એને પોતાને ખ્યાલ છે કે મારામાં ઉપાદાન રૂપ શક્તિ હોવા છતાં હું અનાદિથી અજાણ્યો હતો, એ વાત નક્કી છે. અને કોનાથી અજાણ્યો હતો? કે મારા જ સ્વરૂપથી હું અજાણ્યો હતો. બહુ મોટી વાત તો એ છે કે ખુદ મારું પોતાનું સ્વરૂપ જ હું જાણતો ન હતો. એ સ્વરૂપ દર્શાવનાર એકવાર મને કોઈ મળ્યા છે જરૂર, એને ખ્યાલમાં છે, ત્યારે એને એ ખ્યાલ આવે છે કે શક્તિ તો મારામાં હતી કામ કરવાની, પણ જો આ દર્શાવનાર ન મળ્યા હોત તો હું અનંતકાળથી રખડું છું અને કોણ જાણે એનો અંત પણ ન આવ્યો હોત. જો મને દર્શાવનાર ન મળ્યા હોત તો મને કદાચ એનો અંત ન આવત. આમના હું હજી અનંતકાળ રખડ્યા જ કરત. ભલે ધ્યાન પોતાનું ગયું છે, છતાં પણ એ પ્રકારનો સરાગ અવસ્થામાં વિનય આવ્યા વિના રહેતો નથી. જો એવો વિનય એને ન ખ્યાલમાં આવે, એવો વિનય એને સહજ જ ન ઉપજે, તો એ મિથ્યાત્વથી બહાર નીકળવાને યોગ્ય હોતો જ નથી, થતો જ નથી. આ પણ વસ્તુ સ્થિતિ છે. અથવા સિદ્ધાંત બોધ હો કે ઉપદેશ બોધ હો, પણ બોધનું ગ્રહણ એ વિનય પ્રધાન અવસ્થામાં હંમેશા થાય છે. એ સિવાય બીજી કોઈ અવસ્થામાં કોઈ પણ પ્રકારના બોધનું ગ્રહણ થઈ શકવા યોગ્ય છે જ નહીં. એટલે એમ કહેવામાં આવે છે કે આ માર્ગ વિનય પ્રધાન માર્ગ છે એમ કહેવામાં આવે છે. અને વિનયના પ્રકરણમાં એનું બહુ મુખ્યપણું છે. શાસ્ત્રમાં જ્યાં વિનયનું પ્રકરણ ચાલ્યું છે ત્યાં વિનયનું પ્રધાનપણું વિશેષે કરીને દર્શાવવામાં આવે છે. અને એ વિશેષતા દર્શાવવા માટે વિનય કરે ભગવાન શબ્દ લીધો છે. એવી રીતે બોલવાની છૂટ છે, કથન કરવાની છૂટ છે, માનવાની છૂટ તો વસ્તુ સ્થિતિ અનુસાર માનવું જોઈએ, પણ વ્યવહારે બોલવાની છૂટ હોય છે. સ્વાનુભવને મોક્ષ કહે છે કે નહીં? અનુભવ રસચિંતામણી, અનુભવ હેર સુકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો. ખરેખર તો અનુભવ તો મોક્ષનો માર્ગ છે. તો કે નહીં, અનુભવ મોક્ષ સ્વરૂપ. મોક્ષનો માર્ગ કહેતા કહેતા મોક્ષ પણ કહી દે છે. તો મોક્ષ તો નથી, અનુભવ તો મોક્ષનો માર્ગ છે. પણ એ રીતે કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં કોઈ દોષ નથી. એમ વસ્તુ સ્થિતિ ન હોય છતાં કહેવાય ખરું કે હા સમજીને કહેવાય, વગર સમજીને કહેવાય નહીં. લૌકિકમાં એટલો તો સૂત્ર છે, વિદ્યા વિનય ને શોભતે, વિનય વગર વિદ્યા શોભતી નથી, વિનયથી જ વિદ્યા શોભે છે. લૌકિક વિદ્યામાં નિશાળમાં એટલા સૂત્રો તો લગાડે છે. જે સ્વછંદ અને માનની મુખ્ય વૃત્તિ મનુષ્ય પર્યાયમાં છે એનો નાશ કરવા માટે આ બહુ સુગમ સહેલો સહજ માત્રમાં એ દોષનો નાશ થાય. મહાદોષ છે સ્વછંદ, તો મહાદોષ છે જેને લઈને ઘણા બીજા દોષ ઉપજે છે. એ આ એક જ પ્રકારે જાય છે. જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. પોતે ટાળવા માંગે તો ન ટળે, સત્પુરુષના શરણમાં તો સહેજે સહેજે ચાલ્યા જાય છે. એ તો અનુભવ ગોચર વિષય છે. જ્યાં શ્રી ગુરુની વિતરાગ દેવની શાસ્ત્રની જ્યાં મહિમા આવે, સત્પુરુષની જ્યાં મહિમા આવે, ત્યાં તરત જ પોતે વિનમ્ર થઈ જાય છે, ભક્તિભાવથી આવિર્ભૂત થાય છે. એટલે સહેજે એ સ્થિતિ ઉત્પન્ન થયા વિના સાધક અવસ્થામાં પણ રહેતી નથી. હા, એ વાત લેતા ને ગુરુદેવ. અને ભાવલિંગી સંતો પણ એ વાત લીએ છે કે શ્રીના ચરણના પ્રસાદથી મને આ બધું મળ્યું છે. અમૃતચંદ્રાચાર્ય લીધું, ગુરુની કૃપાથી મળ્યું છે. ગુરુની કૃપા છે એ જાતનો વિનય. ખરેખર એ વિનય દેખાડવાનો વિષય નથી, કૃત્રિમતા નથી, પણ ખરેખર વિનય આવે છે એ રીતે. નિમિત્તપણે તેનો સ્વીકાર, તેનો મહિમા, ભક્તિ, બહુમાનના ભાવ સરાગ સ્થિતિમાં સહજ આવ્યા વિના રહે નહીં. અને ઘણો ઉપકાર ગાય, ઘણી ભક્તિ આવે એમ જ કહે શ્રી ગુરુને કે આપ જ અમારા સર્વ છો, તીર્થંકરથી પણ આપ અધિક છો અને આપ જ અમારા સર્વસ્વ છો. સર્વસ્વના દીવાવાળા પણ તમે જ છો, અમારું જે સર્વસ્વ આત્મતત્વ એના દીવાવાળા પણ તમે જ છો. ભલે કોઈ કોઈને દઈ શકતું નથી એ જ્ઞાનમાં છે, પણ વિનય તો એવો જ આવે છે. એટલો બધો વિનય આવે તો પણ નિમિત્તાધીન બુદ્ધિ થયા વિના, ક્યાંય નિમિત્તાધીન બુદ્ધિ થઈ જતી નથી. કેમ કે જ્ઞાનની અંદર વસ્તુ સ્થિતિનો ખ્યાલ છે, અને નિમિત્ત નૈમિતિક સંબંધ પોતાને વિશે ભજ્યો છે, અને સામે નિમિત્તત્વનો સ્વીકાર છે. કેમ કે એવું નિમિત્તત્વ કુદેવ કુગુરુ કુશાસ્ત્રમાં નથી, એટલે એ તફાવતનો ખ્યાલ છે, એ રીતે સ્વીકાર છે. નિમિત્તાધીન બુદ્ધિ થયા વિના તેમના ઉપકારને ભૂલતા નથી, એમના ઉપકારને ભૂલે નહીં, એ લીધો છે 827માં બોલ છે પરમાગમ સાર. ભૂલતા નથી એવો શબ્દ મારી પાસે. પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટ્યો હોવાથી અરહંત આદિકને સંભાળીને નમસ્કાર કરે છે. સાધક જીવ હોય, સાધક જીવ શું, આચાર્ય પોતે કંકુંદાચાર્ય કેટલી ભક્તિ કરે છે, પ્રવચન સારને પ્રારંભમાં માંગલિકમાં કેટલી ભક્તિ કરે છે કે હું બધા ભગવંતોને, અરિહંત ભગવંતોને, વિશ્વ વિહરમાન ભગવંતોને બધાને એક સાથે, પાછો બધાને પ્રત્યેકને ખૂબ ભક્તિ કરે છે. અરંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે, એ જ વાલા સગા છે. સંસારમાં કુટુંબીઓ છે એ ખરેખર વાલા સગા નથી સાધકને. સાચું સગપણ તો સાધર્મિતનું, બાકી બધી જંજાળ. વાતો શું જંજાળ છે, આનંદ ગંજીએ ગાયું છે. સાચું સગપણ તો સાધર્મિતનું, બાકી બધી જંજાળ રે. બાકીને જંજાળ કહી દીધી છે, માથાકૂટ કહી દીધી છે. એ જ વાલા સગા છે. જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે, એમ ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો, અરિહંતો અને જિનબિંબો, પ્રતિમાજી જિનબિંબો લીધા છે વગેરેને યાદ કરીને નમસ્કાર કરે છે. એ છે આ કૃત્રિમ અકૃત્રિમ જેટલા જ્યાં પણ હોય, સ્થળ જળ વિશે, સ્થળ વિશે, નગર વિશે, આકાશ વિશે, જ્યાં હોય ત્યાં યાદ કરીને નમસ્કાર કરે છે. એમના ઉપકારને ભૂલતા નથી. આ શબ્દ વાપર્યો છે. સરાગ અવસ્થામાં એમના ઉપકારની સ્મૃતિ એ ન ભૂલી શકે એવી સ્મૃતિ છે એમ કે છે. એ સમજે છે કે પોતે જે સ્થિતિમાં છે અને આગળ જેટલો વિકાસ થશે એનું મૂળ કારણ આ છે. આજે નિમિત્ત ઊભું થયું હતું એમાંથી લાઈન ફરી છે, ત્યાં સુધી લાઈન ફરી નહોતી. ભાન બરાબર છે કે કામ ઉપાદાનની શક્તિથી થાય છે, પણ જે વચ્ચે પ્રસંગ બની ગયો સંયોગનો, તો એમના ઉપકારને ભૂલતા નથી. કેટલાક જીવો દિગંબર પરંપરા સ્વીકારીને પણ કુદેવના નામથી ચલાવે છે, આવે છે. દિગંબરમાં પણ ઘૂસી ગયું છે, બીજામાં હોય એમાં તો કઈ કહેવાની જરૂર હતી નથી. માટે તે અનંત સંસારી છે. કેવા છે? બહુ મોટો અપરાધ છે. વિતરાગ દેવની સ્થાપના કરે અને સાથે કુદેવ્યાદીને સ્થાપે. એ કુદેવ્યાદીને ઉથાપવાની, સુદેવને ઉથાપવાની વાત છે. સિદ્ધો સુદેવને કોઈ ઉથાપે અને કુદેવને સ્થાપે, બંને એક જ વાત છે. મહા અપરાધ છે, અનંત સંસારી છે એમ કીધું છે. કેટલું લીધું? અનંત સંસારી છે. અતિશય તીવ્ર ગ્રહિત મિથ્યાત્વ થયા વિના એવું બનતું નથી. ભલે દિગંબર કુળમાં હોય, દિગંબર જાતિમાં હોય, દિગંબર સમાજમાં હોય, અને અરે દિગંબરના વિદ્વાન હોય તો શું થયું? તો પણ અનંત સંસારનો ભાવ આવ્યા વિના એ પ્રકાર બનતો. અનંત સંસારનું દ્યોતક છે પરિણામ. માટે અનંત સંસારી છે જેને સાચા નિમિત્તનું યથાર્થ બહુમાન આવતું નથી, તેને આત્માનું મહાત્મ્ય તો આવતું જ નથી. જો આ વ્યવહાર નિશ્ચયનો પડખો અહીં આવી ગયો. વ્યવહારે જેને યથાર્થ નિમિત્તનું બહુમાન આવતું નથી, તેને નિશ્ચયે પોતાના સ્વરૂપનું બહુમાન આવ્યું છે કે કેમ એ વાત વિચારવા જેવી પણ નથી. પણ આત્માનો તો બહુ મહિમા કરે છે, વાતમાં કાંઈ માલ નથી. જેને સ્થૂળ વિષયનો વિવેક નથી વર્તતો, નિમિત્તમાં તો સ્થૂળ વિષય છે, એને ઉપાદાનના સૂક્ષ્મ વિષયમાં વિવેક આવ્યો ક્યાંથી? જેના ખિસ્સામાં 5 રૂપિયા દેવાની શક્તિ નથી, એ 5 લાખનું દાન કરે છે. 5 રૂપિયા માટે જે ભીખ માગે છે એ 5 લાખનું દાન કરે છે, વાત ક્યાંથી ને વિચારવી? એ વાતનો તો વિચાર પણ કરી શકાય એવું નથી. ગુરુદેવે બધા ફેંસલા બોલાવી દીધા છે, બધી વાત આવતી. નિમિત્તની વાત પણ એવી જ સજ્જડ આવતી હતી. લોકો તો અફવા ઉડાડતા હતા કે ગાંધી સ્વામી નિમિત્તને માનતા નહોતા, પણ એ નિમિત્તને એટલા બધા સજ્જડ માનતા હતા કે એમાં ઢીલું પોચું કરી નાખે તો આંખ લાલ થઈ જાય, ફેરવી નાખે, બિલકુલ નહીં. એ તો પોતે કુળધર્મ સ્થાનક વસીમાં આવ્યા છે, પણ પ્રતિમાના સ્થાપનના વિષયમાં ઘણા કડક હતા. ચાલે શ્રીમદજી કડક હતા, એ સ્થાનકવાસીના કુટુંબમાં આવ્યા હતા. એ પણ અન્યમાં બધા આવી ગયા, છતાં પકડી લીધો રસ્તો. એવું છે. એને આત્માનો વિવેક ખરેખર આવતો જ નથી. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે, એટલે ઉપાદાનની દ્રષ્ટિ જેને થઈ છે, તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. એ એના એના સ્થાનનો ભાવ છે. એ ચોથા ગુણ સ્થાને મુમુક્ષુથી માંડીને, મુમુક્ષુ ચોથા ગુણ સ્થાન યથાર્થ મુમુક્ષુથી માંડીને પાંચમા ગુણ સ્થાન અને છઠ્ઠા ગુણ સ્થાન સુધી આ વિષય ચાલુ રહે છે નિમિત્તના બહુમાનનો. હવે જો એ નિમિત્તના વિવેકમાં ભૂલ કરે તો એક ગુણ સ્થાન સ્વીકારવા જેવું નથી કે મુમુક્ષુતા પણ સ્વીકારવા જેવી રહેતી નથી. એમ છે. આ તો બધા મુમુક્ષુથી માંડીને ઉપરના ત્રણેય ગુણ સ્થાનની અંદર આ વ્યવહાર હોય છે. જેની આ વ્યવહારમાં ભૂલ થઈ એને નિશ્ચયમાં એકેય ગુણ સ્થાન નથી, નિશ્ચય મુમુક્ષુતા પણ એને નથી. એમ થઈ જાય છે. સ્વાધ્યાયમાં બધો વિષય ચોખ્ખો થાય. એકલા એકલા વાંચે ઉપરથી આવેલા જાય ખબર ન પડે, પણ આમાં બધું ચોખ્ખું થાય કે આમાં છે કેટલું ભર્યું છે, એક એક વચનમાં કેટલું ભર્યું છે. લોકો નિશ્ચયના બાને ભૂલ્યા છે. નિશ્ચયની મુખ્યતા અસંતુલિત અવસ્થામાં બેલેન્સ આઉટ થઈ ગયું એનો. નિશ્ચયની પ્રધાનતા કરવા જતાં એનું બેલેન્સ આઉટ થઈ ગયું. કેમ કે વ્યવહારમાં ચૂક્યો, નિમિત્તમાં એ ચૂક્યો છે. લોકો નિશ્ચયના બહાને ભૂલ્યા છે અને વ્યવહારને સમજતા નથી. તે નિશ્ચય અને વ્યવહાર બંનેને ભૂલેલા છે. એની વિકે હાચું 827માં બોલ દીધો છે. આ બધા મોક્ષ માર્ગ પ્રકાશક ઉપરના પ્રવચનોમાંથી છે. મોક્ષ પ્રકાશક નો પ્રથમ અધિકાર પહેલા જ અધિકાર છે ને, વક્તા શ્રોતા દેવ ગુરુ શાસ્ત્ર નું સ્વરૂપ એ બધું આવ્યું છે ને. ભલે ત્યાં સંક્ષેપમાં વાત હોય પણ ગુરુદેવે ઘણા પડખા. હા, અમારી પર્યાય પર્યાય ગુરુદેવ નો ઉપકાર છે. અત્યારે પણ જે ભલે ગુરુદેવ ચાલ્યા ગયા અહીંથી, એ તો અહીંથી ને ક્ષેત્રમાં ક્ષેત્રોમાં ફેર પડ્યા છે. ત્યાં તો છે, પણ અત્યારે જે પર્યાય વર્તે છે એ પર્યાય પર્યાય એમનો ઉપકાર વર્તે છે એમ બોલે છે. સતો ઉપયોગ થાય કે પરિણતિ ચાલે. આ સ્થિતિ આવી ક્યાંથી? જેમ માણસને કોઈ દરિદ્ર અવસ્થામાં એમ કે લઈ જા 1,50,000 રૂપિયા ધંધો કર, વેપાર કર, પછી ભલે પોતાને બુદ્ધિ પરિશ્રમ એ બધું એની અંદર મુખ્ય કારણ હોય. શું પેલાને એમ કે તમે અમારું કઈ કરી શકતા નથી એમ કે એને? ભાઈ સાહેબ, તમારા હિસાબે તો અમે આ સ્થિતિમાં છીએ, તમારા કારણે તો અમે અત્યારે આ સ્થિતિમાં છે. જો એવા ઉપકારને ઓળવે તો સામાન્ય યોગ્યતા લૌકિકમાં પણ સામાન્ય સજ્જનતા રહેતી નથી. આ તો લોકોત્તર વિનયનો માર્ગ છે. હા, નિર્ણવ દોષ બે પ્રકારે છે. એ રીતે પોતાના ઉપકારીને ભૂલી જાય, અથવા પોતાના ઉપકારીનો ખ્યાલ હોય છતાં એનું નામ છુપાવે. જે વાત જ્યાંથી સમજાણી હોય એ વાત ત્યાંથી સમજાણી છે એમ કે સમજવામાં પોતાની જ્ઞાન શક્તિનો ભલે પ્રયોગ છે, તો પણ જ્યાંથી સમજાણી છે ત્યાંથી વાત કરે. શાસ્ત્રનું નામ ન છુપાવે, ગુરુનું નામ ન છુપાવે, જ્ઞાનીનું નામ ન છુપાવે. મિત્ર એને નિનોદોષ અથવા વિનય મિથ્યાત્વ પણ કહેવામાં આવે છે. બધાનો વિનય કરે તે પણ વિનય મિથ્યાત્વ છે, અને વિનય કરવા યોગ્યનો વિનય ન કરે તો પણ વિનય મિથ્યાત્વ છે. બે અસ્તિ નાસ્તિ બે થી છે. હા, શિષ્ટાચારનું પ્રકરણ નથી. ન કીધું અનંત સંસારી છે એમ કહ્યું તો અનંત સંસારનું બીજ તો મિથ્યાત્વમાં છે, મહાદોષ છે, બહુ મોટો દોષ છે. એમ કેટલાક સરાગ પરિણામને એ ભલે ચારિત્ર મોહના પરિણામ છે તો પણ એને દર્શન મોહ સાથે અવિનાભાવી સંબંધ છે. કે એવા સરાગ પરિણામ દર્શન મોહને હયાતીમાં જ હોય ને, નહીતર થાય નહીં એને એમ કે છે. અથવા થવા યોગ્ય હોય અને ન થાય તો એને દર્શન મોહની ત્યાં હયાતી છે, માટે થવા યોગ્ય છે ને થતા નથી એમ. અસ્તિ નાસ્તિથી બે રીતે સરાગ અવસ્થાને સ્થાપી છે, એટલે તો કઠણ પડે છે. કે એક કોરથી કયો છે કે રાગનો એક કણ સંમત કરવા જેવો નથી, કરવું કરાવવું ને અનુમોદવા જેવો નથી એમ કે. અને બીજી તો કોરથી કયો કે આવો રાગ ન આવે તો એને મનન સંસાર છે ને મિથ્યાર્થ છે. હા, બે વાત છે. શું અભિપ્રાયમાં તો રાગનો એક કણ ઉપાદેય નથી હોતો, પણ જે ભૂમિકામાં જે રાગ આવે એને તો ઉડાડ, તો એ ભૂમિકાને જ તે ઉડાડે છે, ઉપાદાનને ઉડાડ્યું છે એમ છે. એટલે તો લોકોને એમ થાય છે ઘડી કામ કે છે, ઘડી કામ કે છે. પાછા ત્યાં આપણે સોનગઢમાં દરરોજ બપોરે ભક્તિનો નિયમિત કાર્યક્રમ ચાલે છે, ગુરુદેવની ઉપસ્થિતિથી જે કાર્યક્રમ ચાલે છે. બપોરનું કોઈ વખત વ્યાખ્યાન એટલું બધું નિશ્ચય પ્રધાન હોય, એટલું બધું નિશ્ચય પ્રધાન હોય, શું મસ્તી ચડી જાય. ઉપાદાનની એટલી જોર શોરથી વાત આવી હોય વ્યાખ્યાનમાં, છતાં એ પ્રવચન પૂરું થાય એટલે 5 મિનિટ પછી બધા ભક્તિમાં બેઠા હોય. આનું કારણ શું છે? હજી તો ઉપાદાનની વાત હજી મગજમાંથી ખસે એ પહેલા તો નિમિત પ્રધાનતાનો પ્રયોગ ચાલુ થઈ જાય છે ત્યાં. શું કારણ છે? આ બધું રહસ્ય સમજવા જેવું છે. શું એક એક વાત પાછળ એનું રહસ્ય છે અને એ સમજવા જેવું છે.
આપને
વાણી સાંભળ્યા પછી અમે સાંભળતા થયા, નહીતર તો અમે આંધળા ને બેરા હતા એમ કે. બધું કે, જેટલું કહેવાય એટલું કે, પોતાની હિણપત કે અને ભક્તિ કરે. આવે છે ને આનંદ ગંજીનું પદ આવે છે, ના જાણું આ ન જાણું, આ ન જાણું આ ન જાણું, હું કઈ શાસ્ત્ર નથી જાણતો, વાદ નથી જાણતો, વિવાદ નથી જાણતો, તર્ક નથી જાણતો, કવિતા નથી જાણતો, કાંઈ જાણતો નથી, હું જાણતો જ નથી. શું એ પદ આવે છે? પ્રભુને દ્વારે ફેરા મારું છું, બીજું કઈ કરતો નથી. આ ખખડાવું છું, ખોલો ટેલ નાખું છું, ખોલો મારે દર્શન કરવા છે, ખોલો મારે દર્શન, બાકી મને કઈ આવડતું નથી. એટલી હિણપત પોતાની ગાય. એ વગર જીવનો જે કશાય રસ છે એ ગળતો નથી. કશાય રસની સાથે મિથ્યાત્વનો જે રસ છે એ પણ ગળતો, દર્શનમોહનો રસ પણ ગળતો નથી. એ અનુભાગ ઘટવાનો બહુ સુગમ પ્રયોગ છે. ભક્તિ છે એ અનુભાગ દર્શનમોહનો અને કશાય રસનો અનુભાગ ઘટવાનો બહુ સુગમ પ્રયોગ છે. એટલા માટે એ અનુભાગ ત્યાં ઘટે છે કે નિર્મોહી તત્વનું બહુમાન છે એમાં. દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ જેને મોહનો અભાવ કર્યો છે એવા નિર્મોહી તત્વનું બહુમાન કરનાર ભાવ જે છે એ ભાવ પણ પોતાના તેજ કાળના મોહના રસને તોડે છે. બંને મોહના રસને તોડે છે, દર્શન મોહના અને ચારિત્ર મોહના બંને. ભૂલતા નથી ત્યાંથી લીધું છે 827 માંથી. પ્રત્યક્ષ યોગ વિના દેશના લબ્ધિની પ્રાપ્તિ થતી નથી. આ તો ત્રણેય કાળનો સિદ્ધાંત છે કે પાવે નહીં ગુરુ ગમ વિના, એહી અનાદિ સ્થિત એ વસ્તુ સ્થિતિ છે. વસ્તુ સ્થિતિમાં પોતાના દ્રવ્યગુણ પર્યાય પણ આવે છે અને વસ્તુ સ્થિતિમાં જે અનિવાર્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જેને લઈને જેને અપેક્ષિત ધર્મ કહેવામાં આવે છે. પોતાના દ્રવ્યગુણ પર્યાય અને એ દ્રવ્યગુણ પર્યાયના અપેક્ષિત ધર્મ એ બધા વસ્તુ સ્થિતિમાં આવે છે એટલે એને વસ્તુ સ્થિતિ કીધી છે. વસ્તુ સ્થિતિ એટલે પોતાના જ એમ નહીં, અપેક્ષિત ધર્મ પણ પોતાનો જ છે ને. ખરેખર તો જે અપેક્ષિત ધર્મ છે એ પોતાનો જ છે એટલે એ અનાદિ સ્થિત લીધું છે. સ્થિત એટલે વસ્તુ સ્થિતિ એમ કહેવું છે ત્યાં. પાવે નહીં ગુરુ ગમ વિના એહી અનાદિ સ્થિત, સ્થિત એટલે વસ્તુ સ્થિતિ લેવું છે એમ. એ દેશના લબ્ધિની વાત છે કે પ્રત્યક્ષ યોગ વિના, એટલે પ્રત્યક્ષ દેવ ગુરુ અને સત્પુરુષ શાસ્ત્ર એમાં નથી લેવાતા. શાસ્ત્ર સંસ્કારી જીવને ઉપકારી થાય છે, શાસ્ત્રથી કોઈને દેશના લબ્ધિ મળતી નથી. આજ ઘણાને ખ્યાલમાં નથી કે અમારી પાસે તો આગમ છે અને આગમ તો આચાર્યોના હોય છે, સત્પુરુષ તો નીચેના ગુણ સ્થાને હોય છે. ખોટી વાત છે. સજીવન મૂર્તિ વિના દેશના લબ્ધિનો પ્રકાર ઉપતો નથી એટલો ફરક છે. પ્રત્યક્ષ યોગ એટલે અરિયંતનો હો અથવા ભાવલિંગી સંતનો હો મુનિરાજનો અથવા સત્પુરુષનો, પ્રત્યક્ષ યોગ થયા વિના દેશના લબ્ધિની પ્રાપ્તિ થતી નથી. આ એક વસ્તુ સ્થિતિ છે. એ વસ્તુ સ્થિતિના સિદ્ધાંતને એમાં અપવાદ નથી. કોઈ જીવને ક્યારે પણ એવો પ્રત્યક્ષ યોગ ન હોય અને સિદ્ધિ ક્યાંયથી દેશના લબ્ધિ થઈ હોય શાસ્ત્ર વાંચીને એવું કદી કોઈને બંધો નથી. એ સિદ્ધાંતને પોતાના અનુભવથી સાધક જીવ સમજે છે. જે પોતાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ બન્યો અને પોતાનું ધ્યાન ખેંચાણો, પોતાના ઉપાદાન પ્રત્યે પોતાનું ધ્યાન ખેંચાણો અને એ ધ્યાન ખેંચવામાં જે નિમિત્ત પડ્યા, એ જે પોતાને પરિસ્થિતિ ઊભી થઈ એ પોતાના અનુભવથી એ વાત સમજે છે. એમાં પોતાનો અનુભવ કામ કરે છે. એ તો એ વિષયની ગંભીરતા નથી સમજાતી એટલે લોકો એને વિવાદમાં ખેંચી જાય છે આ મુદ્દાને. પણ જે વિવાદમાં ખેંચી જાય છે એને પૂછો કે મધ દરિયો ડૂબતો હો, ક્યાંય કાંઠો દેખાતો ન હોય કે ક્યાં કોઈ બચાવનાર દેખાતો ન હોય અને ગળકા ખાતો હોય પાણીમાં, અને નિર્ણય થઈ ગયો હોય કે હવે મરવા સિવાય બીજી પરિસ્થિતિ આપણી છે, ત્યાં કોઈ ઉપરથી ખુરશીને દોરડું બાંધીને ખુરશી ઉતારે બેજામાં, હે ત્યારે એને એમ કે તું મને કોણ બચાવનાર આવે, તું કઈ મને બચાવ, હું તો મારું આયુષ હતું એટલે હું બચી ગયો, ત્યાં કઈ મને બચાવ્યો નથી કેમ, હે ભાઈ તમે તો ભગવાન લાગો છો, મેં તો ચારેય બાજુ જોયું હતું, દસે દિશામાં મને કોઈ બચાવનાર દેખાતો નહોતો, અરે એક સ્વપ્ન આવ્યું હોય ને સ્વપ્નું તો સમજણ પડી જાય ને ગંભીરતા, સ્વપ્નમાં મધદરિયો ડૂબતો હોય ને તો એ જાગે તારે એને એમ થાય કે બચાવનાર કોઈ હોય તો, કોઈ દૈવી ફેરસતો હોય તો બચાવે, નહીતર અહીંયા કોણ બચાવે, હે અનંત જન્મ મરણની ભયંકરતા જેને ભાસી હોય અને એમાંથી ખરેખર બચ્યો હોય તો એને બચાવનાર પ્રત્યેનો જે અનુભવની લાગણી ઉત્પન્ન થાય છે એની જાત જ જુદી છે, એમાંથી વિનય જન્મો છે. એ વસ્તુ સ્થિતિના સિદ્ધાંતને પોતાના અનુભવથી સાધક જીવ સમજે છે, તેથી કુદેવાદીને નિમિત્તપણે પણ સ્વીકારતા નથી, ભૂલથી ન સ્વીકારે, સ્વપ્ને ન સ્વીકારે. રવિવારે લંડન થી બે ત્રણ દીકરીઓ આવી હતી, ભગવાનજી ભાઈ ને સગાના, ને ભગવાનજી ભાઈ ના દીકરાની દીકરી હતી, બીજા કદાચ સગા, તો કે આ બીજા દેવ મદદ કરે છે, અહીંયા તો ઘણું છે હિન્દુસ્તાનમાં, તો ડગલે ને પગલે પીરની વાત કરી, પીર છે અને માતાજી છે ને હનુમાનજીને અનેક દેવ દેવીઓનું બહુ જ છે, અને આટલા બધા માણસો માને છે, આટલું બધું ખોટું હશે આ બધું, અને ઘણા એમ કે છે અમને પ્રતિકૂળતા હોય ત્યારે તમે આની માનતા કરો, અમને ફાયદો થયો તો તમને થઈ જશે, આ શું વાત છે, હજી તો આ પરિસ્થિતિ હતી, એ તો પોતાના પુણ્ય પાપના ઉદય પ્રમાણે બધું બને છે, કોઈ એવી રીતે મદદ કરી શકતો નથી, અને જેને તમને એવું કીધું હોય સમજાવતા હોય એને પૂછું કે તમને બધી વખત ફાયદો થાય છે કે દસમાંથી નવ વખત નથી થતો, એકાદ વખત ક્યાંક થઈ જાય, આમ તો પચાસો વખતમાં એકાદ વખત થાય, બાકી તો થતો નથી, પણ નથી થતો એ ગણતા નથી ને, એક વખત થાય સો વારમાં તો પણ એને ગણી લઈએ છે, મુખ્ય કરી લઈએ છે, એ વિપરીત શ્રદ્ધાના કારણે છે, એની શ્રદ્ધા જ્યાં એવી પરિણમે છે ત્યાં બીજું કાંઈ ઉપાય નથી, એને એમ જ લાગે ઓલું બધું એને નજરમાં નજર સામે ફેલ થયું હોય તો એ ન ગણે કે નહીં આ થયું એ બરાબર છે, ખરેખર તો કુદેવાદીના માનનારને એમ માને કે એમને માનતા આપણા બધા કાર્યો નિર્વિઘ્ને થાય છે એવું માનવું એ જ મોટામાં મોટું વિઘ્ન છે, એ જ મોટું વિઘ્ન છે એને, પણ એ હવે પછી એને ખબર પડશે, ત્યારે તો એને યાદ નહીં હોય કે શેના કારણે આ વિઘ્ન ઊભું થયું, એ કેમ કે એને એ સંબંધે એનું જ્ઞાન હોતું નથી, સમજણ હોતી નથી, પણ આ પરિસ્થિતિ છે. તો આ લોકોમાં તો આવે છે, હિન્દુમાં તો એક ગાયના શરીરમાં 33 કરોડ દેવતા મૂક્યા છે, કેટલા માટે ગાય વધારે પૂજ્ય છે, આમ તો તિર્યક પ્રાણી છે આપણા હિસાબે, તો પીપળાની અંદર પણ એમ કે એ તો આ પાછા ગીતામાં લીધું છે ને શ્રી કૃષ્ણે, કે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હું, હિમાલય છું, વૃક્ષોમાં હું, પીપળો છું, પાંડવોમાં હું, અર્જુન છું, એમ કીધું. અર્જુન હામે બેઠો છે તો. હા, વિરાટ સ્વરૂપનો જે 11મો અધ્યાય છે એમાં આ બધી વાત લીધી છે. જો હવે હું તને દેખાડું છું, એમ કરીને પછી મોઢું ખોલીને દેખાડે છે વિરાટ સ્વરૂપ. આ મહાભારત જોતા હશે ને, બધું જોયું હશે. પણ એ રીતે બધું બતા કહે છે કે અહીંયા હું છું, અહીંયા હું છું, એટલે ત્યાં ભગવાન છે એમ માની લેવું. એમ એ બધી માન્યતા ગડબડવાળી છે. શું કહે છે? કુદેવાદીને નિમિત્તપણે પણ સ્વીકારતા નથી. ઉપકારી શ્રી ગુરુ પ્રત્યે પણ કુદેવાદીને ન માનવા, પણ જ્યોતિષનું હાથ જોડાવા જવું કે ન જવું, કુંડલી કઢાવવી કે ન કઢાવવી, હે, એ તને એ જ લાકડું નાખી દેશે કે હવે તું મંગળનો ગ્રહ પહેરી લેતો. પહેરાવે છે ને રંગીન પથ્થર, તાવીને પછી દોરા ને ધાગા ને બધું એમાંથી ઉત્પન્ન થાય છે. એ જીવનો જ્યારે દર્શનમાં તીવ્ર થાય છે અને પોતાના સંયોગોની ચિંતા વધી જતા મન ઘણું નબળું પડી જાય છે, ત્યારે કાં તો એ કુદેવ પછી પીર પાસે જાય કે માતાજી પાસે જાય, એના માટે તો બધા પીર જ છે, અને કાં જ્યોતિષ પાસે જાય. તું જરાક જોઈ દે ક્યારે હરખાઈ આવે એવું છે, આમ થાય એવું છે કે નહીં, આમ ભવિષ્યમાં થશે કે નહીં થાય. એ સંયોગમાંથી સુખ લેવાની તીવ્ર મોહની બુદ્ધિ છે, મોહાન્વિત બુદ્ધિ છે. સંયોગની અનુકૂળતામાં સુખ છે, એ તીવ્રતાને કારણે એ બધા પ્રકાર સહેજે સહેજે ઉત્પન્ન થઈ જાય છે. હા, ત્યાં મન ઘણું નબળું પડેલું હોય છે. જ્યારે જીવ જ્યોતિષ કે કુદેવાદીને આશ્રયે પોતાનું સુખ વિચારે છે ત્યારે એની વર્તમાન પરિસ્થિતિમાં એની મનની નબળાઈ વધેલી હોય છે. શું? માનસિક નબળાઈ. આ નથી કહેતા કારણ પણ થાય છે, એમાંથી થાય છે, માનસિક નબળાઈમાંથી થાય છે. આ વ્યસન છે, એનાથી છે. કોઈ દારૂ પીએ છે, કોઈને બીડી વગર હાલતું નથી, કોઈને ચા વગર હાલતું નથી, કોઈને કંઈ વગર હાલતું નથી. એ શું બતાવે છે? સિંહ જેવો માણસ દેખાતો હોય, બીડી પીતો હોય ને, મોટો વાઘ જેવો દેખાતો હોય, ભલભલાની અરે લડતો હોય, પણ એ બીડી પીએ ને ત્યાં એમ લાગે કે આને આ મનનો નબળો માણસ છે. એનું સીધું મન દેખાઈ જાય, માણસ મનનો નબળો છે, બીજું કાંઈ નથી. એ માનસિક નબળાઈના લક્ષણ છે બધા. એમ કુદેવાદીમાં જાવું, જ્યોતિષાદીમાં એવું મનની નબળાઈના લક્ષણ છે બધા. સબળ મન હોય તો એટલો વિચાર ન આવે, મન નબળું, ઘણું નબળું પડી ગયા પછી એ વિચાર આવે છે. એ એ એ પણ ખોટે રસ્તા છે. એનો નિષેધ કરવો જોઈએ, કડક એનો નિષેધ કરવો જોઈએ. ખ્યાલ આવે ત્યાં આપણે કરીએ છીએ બરાબર, આપણને ખ્યાલ આવે કે અહીંયા ગડબડ છે તો વ્યક્તિગત રીતે એને ખોટું લાગશે એમ નહીં, વ્યક્તિગત રીતે પણ કહીએ છીએ કે આ ખોટું છે, ન કરાય. હાસ તો દર્શન મોહ તીવ્ર થાય ત્યારે જ એ બધા પરિણામ આવે. નુકસાન આપે છે એ પણ ભૂલે છે, પ્રોત્સાહન આપનારા પણ ખોટે રસ્તે છે ને ચાલનારા પણ ખોટે. કરવું કરાવવું અનુ બધું એક જ વર્ગ છે, એક જ કક્ષા છે, બીજી કક્ષા નથી. એનું ફળ પણ એક છે. વિદ્યા છે, પણ વિદ્યા તો વેલી મેલી વિદ્યા, એ વિદ્યા જ છે. આ તંત્ર મંત્ર જ્યોતિષ આ તાંત્રિક છે કે વિદ્યા નથી એવું નથી. જોકે એ લંડનવાળા બેને એ પ્રશ્ન તો એ જ પૂછ્યો હતો કે આ બધું ભૂત પ્રેત આ બધું એમ કે એકબીજા એકબીજાનું કરે, આ માતાજી કરે, પીર કરે, તો આવી બધી વિદ્યાઓ છે, વિદ્યાઓ છે, પણ એ વિદ્યાના જાણનારા અત્યારે કોઈ નથી. એ વિદ્યાને નામે બધી દુકાનો ચાલે છે, દુકાનદારી ચાલે છે. જેમ અધ્યાત્મ વિદ્યા પણ વિદ્યા જ છે, પણ એ અધ્યાત્મ વિદ્યાના જાણનારા કોણ છે? એક અબજમાં એક લાવો, એવરેજ એક અબજમાં એક લાવો, અત્યારે છ અબજની વસ્તી છે, છ લાવો. હા, એક અબજે એક નથી, એકસો કરોડમાં એક નથી, એક કરોડ અને એકસો કરોડમાં એક જણ નથી. છતાં અધ્યાત્મના કેટલા પુસ્તકોને, અધ્યાત્મના કેટલા વક્તાઓને, અધ્યાત્મના કેટલા મહાત્માઓને, અધ્યાત્મના આધ્યાત્મિક સંતો કેટલા, જુઓ તો રાફડો ફાટ્યો છે. અધ્યાત્મની શિબિરોને, અધ્યાત્મના કેન્દ્ર સ્થાનોને કાંઈક ચાલે છે. એક કરોડે એક નથી મળે, સો કરોડે એક મળે એવું નથી. તો એ છે ને કે જાણનાર આવા અબજોમાં કોક હોય, બાકી બધી દુકાનો ચાલે છે, એના નામે બધો વેપાર ચાલે છે, અને બીજું કાંઈક હેતુ એની અંદર પોષવાનું કારણ હોય છે. એ પરિસ્થિતિ જેમ અધ્યાત્મ વિદ્યાના વિષયમાં છે, એવી જ પરિસ્થિતિ મેલી વિદ્યા માનમ મંત્ર તંત્ર જ્યોતિષમાં છે. અરે દિવ્ય ધ્વનિમાં બધી વાત આવી છે, કોઈ વિદ્યા બાકી રહી નથી. દિવ્ય ધ્વનિમાં કઈ વિદ્યા બાકી રહી છે? અગિયાર અને ચૌદ પૂર્વમાં શું બાકી છે એ તો બતાવો, બધું એમાંથી નીકળ્યું છે. પણ વિવેક તો હોવો જોઈએ ને પોતાને, કે બધી વિદ્યા છે માટે વિદ્યા કઈ બરાબર છે એમ છે કઈ, એવું નથી. વિવેક તો પોતાનો હોવો જોઈએ, શું ભણાય ને શું ન ભણાય એનો વિવેક તો પોતાને કરવાનો છે. જગતમાં તો બધું પડ્યું છે, અભક્ષય છે ને ભક્ષય છે, અમૃત છે ને ઝેર પણ છે. શું છે ઝેર? કઈ ખાવા સિવાયનો બીજો ઉપયોગ નથી, ઝેરે ખાવાની જ ચીજ છે ને અમૃતે ખાવાની જ ચીજ છે. પોઈઝનસ દવા બને છે ને ઝેરમાંથી, બધી સર્પના ઝેરમાંથી બને છે, આજે બને છે. પણ એટલે કઈ ખાઈ લેવાય થોડું, અભક્ષ છે એ અભક્ષ છે. ચીજ તો દુનિયામાં બધી છે, વિવેક તો પોતે કરવો પડશે. હા, એ વિચારવા જેવો એ વિષય છે કે જ્યારે પોતાનું મન ઘણું નબળું પડે છે ત્યારે એ બાજુ એ દિશા પકડે છે. માણસ ક્યારે એ દિશા પકડે છે કે એનું મન નબળું થઈ જાય ત્યારે અંદરમાં એ ગડબડ ઊભી થાય છે. એ મેન્ટલ ડિઝીઝના પેશન્ટ છે જે લોકો, એ રીતે જાય છે અને એ રોગનો એ દર્દી છે પોતે. શું બોલો તો સમજે છે કે આવ્યો બરાબર, સીધી જ વાત છે. જેને ધંધો છે એ તો ગ્રાહકને સમજી જ લેવાનો છે કે આ લેવાનો છે કે નથી લેવાનો, આ ખરીદનારો છે કે ભાવ પૂછનારો છે, નથી હમત તો દુકાને બેઠો હોય, એનો તો વિષય છે રોજ. હા, એ તો પોતે એવો જ છે. પોતાને તો ઘણાને ખબર હોય છે કે આ તો આપણે નોટો હાટું જ બધું કરીએ છીએ. પણ એ એના માટે શીખ્યો છે, એ કે ઓછો પાપી છે એમ નથી, એને એ સૌથી વધારે પાપ છે. જે એ દિશાનો પોતે કામ કરે છે, બીજાને જોશ જોઈ દે છે, બીજાની રેખા જોઈ દે છે, એથી વધારે પાપી છે. જોનાર કર જોરાવનાર કરતા તે એમ છે ખરેખર. એ તો શક્તિનો દુર્વ્યય નથી, વિષય તો અઘરો છે, કાંઈ સહેલો નથી. જ્યોતિષનો વિષય છે એ કાંઈ સહેલો નથી, અઘરો છે. તો શક્તિ અધ્યાત્મ વિદ્યામાં વાપરે નહીં, જ્યોતિષમાં એ તો ગણિત છે. જ્યોતિષ છે એ તો શું છે? ગણિત છે એક જાતનું, પણ અટપટું ગણિત બહુ છે. એક ફળાદેશ કાઢવો હોય તો સેંકડા સેંકડો એના જે પેલા ઇફેક્ટ કરતા હોય એ બધા પોઈન્ટ વિચારવા પડે છે. શું તો એટલી બધું ત્યાં મગજમારી કરે ને શક્તિ વાપરે, એના કરતા આત્માના કલ્યાણમાં એ શક્તિને ના વાપરે, એવો શોખ ની શું જરૂર છે? ઓલા જેવું થાય કે ભાઈ શિકાર કરવાનો શોખ હોય તો આપણે નિર્દય છે ને પ્રાણીને મારવાનો, આપણી કઠોરતા નથી, નિર્દયતા નથી, પણ એક શોખ ખાતર મારીએ છીએ. હે, એના જેવું થઈ જાય કે આત્માને મારે છે, શું કરવા, કેવો શોખ છે, પોતાના આત્માનું ખૂન કરે છે, એના જેવું થઈ જાય. પછી શું છે કે એ જાણતો હોય ને એટલે બીજાને ખબર તો પડ્યા વગર રહેવાની નથી, પોતે શોખ ખાતર એ શોખ કેળવ્યો હોય પછી બીજાને ખબર પડ્યા હોય કે રહેવાની નથી, એટલે આવવાના છે. ભાઈ જરાક મને મને આટલી બધી ખબર પડે છે તો મારું જરાક કયો ને શું થશે, ભલે પૈસા વગર કોઈ પ્રેક્ટિસ કરે, પૈસા લઈને ન કરે તો એ પાપ છે. પૈસા લે તો વધારે પાપ છે, ને ન લે તો પાપ જ છે. એ તો એમ છે, લૌકિક વિદ્યા ભણે છે એ પાપ છે, જ્યોતિષ વિદ્યા ક્યાં, આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ને આ કોલેજ સુધી ગયા એ બધું પાપ જ છે, એમાં ક્યાં પુણ્ય છે, સ્વભાવ ક્યાં હતો એમાં, એ પાપ છે. હા કહેતા હતા ને, ચોખ્ખે ચોખ્ખું કહેતા હતા. એના ઉપરથી સમજવા જેવી વાત છે કે રામજીભાઈ ગુરુદેવના નિકટવર્તી હતા, ટ્રસ્ટના પ્રમુખ હતા, નિવૃત્તિ લઈને ત્યાં રહેતા હતા, તો એને માટે આ વાત હતી, તો બીજાએ તો સમજી જ લેવું જોઈએ કે ભલે આપણને ન કહે. શું જગતમાં તો એવું છે કે પોતાના નજીક ના હોય ને એને ઠપકો ન આપે, શું પોતાના દીકરાને ઠપકો ન આપે, પાડોશીના દીકરો થોડું કરે તો ઠપકો આપે, તો જેના ઉપર મમત હોય, જેનો પક્ષ હોય, જેને જે અનુકૂળ વર્તા હોય, જે સગા હોય એનો પક્ષ કરે, એને ઠપકો ન આપે. એ જ્ઞાનીઓને ત્યાં એ નથી એ વાત, બીજા બધે છે એ વાત, એક આ માર્ગમાં નથી. આ માર્ગમાં વધુમાં વધુ ઠપકો એને આપે છે. કેમ કે એના ઉપર એને વધારે કરુણા છે, વધારે કૃપા છે કે આનું તો જરાય અહિત ન થાય. બીજાને તો કહે કે ન કહે એની સહન શક્તિ જોઈને વાત મૂકે, પણ નજીક આવ્યો છે એને તો ખબર છે કે આને વાંધો નથી આવવાનો, આ ભાગવાનો નથી, અને ઠપકારીશ તો ઊભો જ રહેવાનો છે, તો એને ખાસ કહે એ એમની કૃપા છે નજીકના પાત્ર ઉપર. ગુરુદેવ રામજીભાઈને કહેતા હતા ને આપણને ક્યાં કહેતા હતા, બીજાનો વિચાર કરે છે એમ નથી. એ તો એમાંથી એમ લેવું, બોધે લેવાનો છે કે જ્યારે રામજીભાઈને કહે છે ત્યારે તો આપણે તો પહેલા વિચારી લેવાની વાત છે, આપણને કે પહેલા આ વાત વિચારી લેવા જેવી છે. પરદેશમાં મોકલે છે ને છોકરાઓને છોકરીઓને ભણવા માટે, તો ખાસ કે ભાઈ બધો તીવ્ર પાપ ને તીવ્ર પાપના ક્ષેત્રોમાં જવા જેવું નથી. એ રીતે કુદેવાદીને નિમિત્તપણે પણ સ્વીકારતા નથી. ઉપકારી શ્રી ગુરુ પ્રત્યે પરમ ભક્તિના ભાવ થવા છતાં, આ રીતે ઉપકારી શ્રી ગુરુ પ્રત્યે પરમ ભક્તિના ચરમસીમાની ભક્તિ આવે શું એવા ભાવ થવા છતાં, પોતે સંતુલન ગુમાવ્યા વિના શું તીર્થંકરની આધાર બુદ્ધિ પણ એ છે, પછી શ્રી ગુરુને સર્વસ્વના દેવા વાળા કહે, તીર્થંકરથી અધિક કહે, બે વાત એક જ વ્યક્તિ કહી શકે છે. કારણ શું છે કે એ સંતુલન જળવાય છે ત્યાં, બે વાતને બરાબર સમજે છે. સંતુલન ગુમાવ્યા વિના તે પોતાના પુરુષાર્થ વડે ઉદ્યમવંત રહે છે, પોતાના પુરુષાર્થથી એક બાજુ શ્રી ગુરુનો પરમ વિનય કરે છે, અને છતાં પોતાના પુરુષાર્થથી તે ઉદ્યમવંત રહે છે, એથી પોતાના પુરુષાર્થને છોડી દેતા નથી. શ્રી ગુરુને એમ નથી કહેતા કે મારું ભલું કરતા જજો, એ પહેલાં આપ જશો નહીં, આપ જાઓ એ પહેલાં મારું તો કલ્યાણ કરી જ નાખજો, એમ નથી કહેતા. એ વખતે બરાબર સમજે છે કે કાર્ય તો મારે જ કરવાનું છે, કાર્ય પોતાથી જ થાય છે એમ બરાબર સમજે છે કે કામ તો મારાથી જ થશે, મારે જ કરવાનું છે. પણ એમણે દર્શાવ્યું એ પણ બહુ મોટો ઉપકાર છે, કાર્ય આમ થાય એટલું જે દર્શાવ્યું એ પણ એમનો બહુ મોટો ઉપકાર છે, એમ બરાબર સમજે છે. આમ નિમિત ઉપાદાનનું સંતુલન છે, આ રીતે નિમિત ઉપાદાનનું સંતુલન છે. જ્ઞાનમાં પણ એમ જ છે, કે જ્ઞાનની શક્તિથી જ્ઞાન જાણે છે અને જ્ઞેયનું એમાં કિંચિત કાંઈ પણ લેવા દેવા નથી. અરે જડ જ્ઞેયને તો ખબર નથી કે કયું કોનું જ્ઞાન મને જાણે છે, કોના જ્ઞાનમાં હું જ્ઞેય થાઉં છું એ જડને ખબર જ નથી, પરમાણુને ક્યાં ખબર છે. છતાં પણ જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે અને જ્ઞેયને જ્ઞાન નિમિત્ત છે. ઠેઠ કેવળ જ્ઞાન સુધી એ વાત લીધી છે, કેવળ જ્ઞાનને લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે. કેવળ જ્ઞાનના નિમિત્તે લોકાલોકની પ્રસિદ્ધિ થઈ, જો કેવળ જ્ઞાન ન હોત તો લોકાલોક છે એમ આજે કોઈ જાણતું ન હોત, છ દ્રવ્યને કોઈ ન જાણતું હોત એમ છે. એવી રીતે બધા જ નિમિત્ત ઉપાદાનમાં અથવા નૈમિત્તિક કહો કે ઉપાદાન કયો, નિમિત્ત નૈમિત્તિક જેટલા સંબંધો છે એ બધે ઉપાદાનની નિશક્તિ તદ અનુકૂળ સંયોગ અને સંયોગનો યથાસ્થાને સ્વીકાર, એ બધું બેલેન્સ બરાબર રહેવું જોઈએ. જો એમાં સંતુલન ગુમાવે તો એકાંત થઈ જાય, એકાંત થાય ત્યાં ગ્રહિત મિથ્યાત્વ ઉભું થાય. એટલે જે શાસ્ત્રો, જે આવા ન્યાયો કહેનારા શાસ્ત્રો છે એ શાસ્ત્રો ભૂલ ન થાય એના માટે છે. ભૂલ થતી હોય તો પણ ભૂલનું નિવારણ કરવા માટે છે. એના બદલે એ જ શાસ્ત્રો એને ભૂલ કરવામાં નિમિત્ત પોતે બનાવી દે પોતાની અયોગ્યતાને કારણે, તો પછી એને છૂટવાનો બીજો ઉપાય રહેશે. એટલે એ મુખ્ય વાત સમજવા જેવી છે કે અહીંયા ભૂલ થાય તો એ અક્ષમ્ય ભૂલ છે. નિમિત્ત ઉપાદાન વિષય.